તારીખ 17/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 39.
લાક્ષણિક પરિણામે વસ્તુ એક જીવ સાથ મેં હું, બીજા પદાર્થની વાત નથી, પોતાની પ્રમાણ જ્ઞાનમાં પોતાના અનુભવથી પ્રમાણ કરે હું પણ અનુભવીને. દોનો પ્રકાર કા અનુભવ એક હી સમય હોને પર નિષ્ણતા હો જાતી હૈ, પદાર્થ દર્શન થઈ જાય છે અનુભવ થી. ક્ષણિક પર્યાય સ્વયં અનુભવ નો વિષય છે અને એ પર્યાયમાં જ્ઞાન નું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ આત્મા ઉપર છે અથવા સર્વ ગુણો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સામાન્ય સ્વરૂપને અવલંબે છે. પોતાના જ સામાન્ય સ્વરૂપના અવલંબનથી અને એ અવલંબન કરતી વખતે પોતાના વિશેષ ભાવના અનુભવથી દ્રવ પર્યાયનો દ્રવ અને પર્યાય બંને ઉભય અંશનો એક જ કાળે અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે એને પ્રમાણ જ્ઞાન કહે. પછી એને દ્રવ પર્યાયના વિષયમાં ન તો શંકા પડે કે ન તો કોઈ ભૂલ થવાનો એમાં અવકાશ થાય.
સામાન્યમાં દ્રષ્ટિ કરી સામાન્યમાં પર્યાય
સામાન્યમાં પર્યાય તો દ્રષ્ટિ કરીએ એટલે શું કે આશ્રય કરવો, હું પણ આશ્રય કરવો.
સામાન્ય નો આશ્રય કરવો પર્યાય ના આવે
ના, એટલે સામાન્ય સામાન્ય છે અને આશ્રય કરનાર પોતે વિશેષ છે. અને અનુભવ પર્યાય નો થાય છે સર્વ જીવોને, યુગોથી માંડીને શિર પર્યંતના સદ્ધ સર્વ જીવોને પોતાની પર્યાય નો અનુભવ, જ્ઞાન પર્યાય નો અનુભવ થાય છે.
સામાન્યમાં
જે સામાન્ય હું છું એમ જે અવલંબન લે છે, પોતાના સ્વભાવનું જે અવલંબન આવે છે એ અવલંબન તન્મયતા એકાગ્રતા નિરતા એને લક્ષ્ય જે પ્રકાર ઉત્પન્ન થયો એટલે એમ કહ્યું કે એનો અનુભવ થયો. ભાષા શું કરે એનો અનુભવ થયો એમ કીધું. આખા દ્રવ્યમાં પર્યાય આવી પ્રમાણનો જે વિષય છે એમાં પ્રમાણનો જે પ્રમાણ જ્ઞાનનો જે વિષય છે એમાં પર્યાય આવી ગઈ. પણ અખંડ દ્રવ છે એમાં પર્યાય નથી, સામાન્યમાં પર્યાય નથી. કેમ કે સામાન્ય છે એ વિશેષ રહિત ને સામાન્ય છે. સામાન્યની બીજી વ્યાખ્યા શું છે? જે વિશેષ રહિત છે
પ્રમાણમાં બેયનો અનુભવ થાય છે એમ જે વાત આવે છે તો બેયનો અનુભવમાં એમ લેવું કે આ જે નિશ્ચય નો સબ્જેક્ટ છે એનો આશ્રય થાય છે અને પર્યાય નું વેદન થાય છે. એમ લેવું આમ
આશ્રય ત્રિકાળ ત્રિકાળ નો થાય છે અને વેદન પર્યાય થાય છે.
શબ્દ તો બે માટે અનુભવ વાપરે છે
અને અનુભવ એને માટે વપરાય છે. કેમ કે એક ન્યાય પદાર્થ ની સત્તા એક છે, એક ન્યાય પદાર્થ ની સત્તા એક છે. અભેદ સત્તાના બે અવયવ છે, એક પદાર્થની અભેદ સત્તાના બે અવયવ છે માટે. પણ બંનેના પોતાના ધર્મ જુદા જુદા છે. જે સામાન્ય અવયવ છે એનો પ્રકાશ સામાન્યપણે નિત્ય એવું નિયો રહેવાનું કર્મ છે. જે વિશેષ રૂપ અવયવ છે તે સમયે સમયે પલટો ખાય એવો એનો ધર્મ છે. વિશેષમાં વેદન કરવાનો ધર્મ છે, સામાન્ય અવેદક સ્વભાવ છે. અવેદક શબ્દ આવી ગયો આગળના પત્રમાં. અવેદક સ્વભાવ છે, એમાં વેદન નથી. અને શક્તિ રૂપ હોય એમાં વેદન કેવી રીતે હોય? વેદન તો વ્યક્તિમાં હોય કે વેદન શક્તિમાં હોય? શક્તિમાં વેદન હોય. દિવાસળીના લાખો મંડળ પીડ્યા હોય તો પણ એમાં શક્તિ અગ્નિની ફરિયાદ પ્રગટ નથી કોઈને બાળે, પણ એક તણખો હોય તો ગમે એટલી મોટી આગ થઈ જાય એમાંથી. એક પંખો જો પ્રગટ હોય તો આગ ગમે એટલી મોટી એમાંથી કે શક્તિ વ્યક્ત થઈ ત્યાં આ અવ્યક્ત શક્તિ છે. શરીરના દ્રષ્ટાંતે શું છે? આંખ આંખ નું કામ કરે, એક અમુક મુદ્દો અમુક પોઈન્ટ થી લાગુ પડે, અંશ દ્રષ્ટાંત છે એ અંશે લાગુ પડે. તો આંખ જોવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે અને જીભ ચાખવાનું કામ કરે, તો બંને જુદું જુદું કામ કરે છે પોતપોતાના ધર્મ અનુસાર. એમ પર્યાય પર્યાયનું કામ કરે, સામાન્ય સામાન્યપણે રહે. એમ કામ કરવાનું જે જેનું કામ કરવાનું ધર્મ છે એ પોતાના ધર્મ અનુસાર કામ કરે. કહેવાનો મતલબ શું છે કે પર્યાયનો પહેલા પણ અનુભવ કરતો મિથ્યાત્વ અવસ્થાનો જીવને, પણ જ્ઞાન મિથ્યા હોવાથી અથવા વિભ્રમિત જ્ઞાન હોવાથી, જ્ઞાનમાં ભ્રમ ચાલતો હોવાથી પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન નહોતું. તો કે પર્યાયનું યથાર્થ જ્ઞાન નહોતું ત્યારે કેવું પર્યાયનું જ્ઞાન હતું? કે માત્ર હું પર્યાય જીવડ જેટલો છું એવું જ્ઞાન હતું. પણ એને વેદન અને જ્ઞાન તો પર્યાયમાં જ હતું, પણ યથાર્થ નહોતો. હવે શું એમાં ખામી હતી એ જ્ઞાનમાં? કે જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એનાથી પોતે જ્ઞાન અજાણ હતું, અજાણ્યું હતું. જ્યારે એને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એને દેવ પર્યાયનું યથાર્થ જ્ઞાન હતું. જ્ઞાન તો પર્યાયમાં થયું, પણ એના બાકીના અવયવનું એને જ્યારે ભાન થયું ત્યારે એને શું આખો તો હું આવો છું એને એને પ્રમાણ જ્ઞાન એને કહ્યું, અને એમાં એની શંકા આવી જાય. એમાં પછી એની શંકા પડતી નથી. અનુભવમાં શું છે? દોનો પ્રકાર કા અનુભવ, એટલે હું ત્રિકાળી પણ છું અને એક સમયની પર્યાયથી પલટતો પણ છું, એમ આખો જે જીવ પદાર્થનું સ્વરૂપ છે એનું આખું જ્ઞાન બરાબર છે. કે જેમાં બે પ્રકાર પડે છે, એક પ્રકારે જીવ વસ્તુ નથી, વસ્તુ બે પ્રકારે છે, વસ્તુ પણ છે અને પલટતી પણ છે વસ્તુ, એનું જ્ઞાન થાય છે. અને નિશંકતા થાય છે. નિશંકતા એટલા માટે થાય છે કે બે વિરુદ્ધ છે, તટસ્થ છે એ પલટતું નથી, પલટતું જે છે એ તટસ્થ નથી. એક નિત્ય છે, એક નિત્ય છે, એકમાં અશુદ્ધિ નથી, એકમાં અશુદ્ધિ છે, એકમાં એક પણ છે, એક રૂપ પણ છે, એમાં અનેક રૂપ પણ છે. આમ વિરુદ્ધ સ્વરૂપે બંને અવયવ હોવા છતાં એક આત્માના એક આત્મામાં એ બંને બરાબર પોતપોતાના સ્થાનમાં રહે છે, પણ એ અંદર એમાં કોઈ વિરોધાભાસ કે એમાં કાંઈ પોતાને શંકા કે ન સમજાય એવું અસમાધાન કે એવું કાંઈ થતું નથી. જેમ આંખ આવી કેમ, જીભ આવી કેમ, નાક આવું કેમ, એ શંકા નથી કરતી. કેમ કે એ તો પોતપોતાના સ્વરૂપે જ હોય, એમાં આવું કેમ એ પ્રશ્ન ક્યારે, એમ સામાન્ય સામાન્ય કેમ, વિશેષ પરિણામ તો કેમ, એનું અંગ જેવું છે, એ વસ્તુનું અંગ જેવું છે. એક સામાન્ય અંગ છે, એક વિશેષ અંગ છે, વસ્તુના બધા અંગ અવયવો છે, એમાં આમ કેમનો પ્રશ્ન નથી. એટલે અસમાધાન જેને અનુભવ થાય છે એને અસમાધાન થતું
નથી.
શું છે કે ફળ પ્રકાશક ત્યાં ત્યાં સતત પ્રકાશકોનું એટલા માટે લેવાતું નથી કે જે દ્રવ્યને જાણે છે એમાં સ્વપણે જાણે છે, પરપણે નથી
જાણતું.
ત્યાં દ્રવ્ય સ્વ સ્વરૂપે જણાય છે, પર સ્વરૂપે નથી જણાતું. એટલે ત્યાં સતત પ્રકાશકનો વિષય ન લેવો. સફળ પ્રકાશકનો અંદરો અંદર જો વિષય લેવો હોય તો જ્ઞાન તે સ્વ અને જ્ઞાન સિવાયના અન્ય ગુણ તે પર એમ લેવું, એમ લેવું. કેમ કે બેના સ્વભાવો જુદા જુદા, પણ આ તો જ્ઞાનની પર્યાય પ્રગટ છે એવો જ્ઞાન સ્વભાવ અંદરમાં છે. જ્ઞાન સ્વભાવ અંદરમાં છે, પછી જાતિ એક છે.
આત્મામાં અનંત ગુણધર્મો છે, આમાંથી વિશિષ્ટ પ્રકારના જે ગુણો છે 5-6 એના ગુણધર્મો નું સ્વરૂપ યથાર્થપણે બુદ્ધિ જમ આવવું જોઈએ તો જ આ આત્માનો મહિમા આવે.
એમાં એવું છે કે એક જ્ઞાન લક્ષણ ઉપરથી જ્ઞાન સ્વભાવ જો સમજાય તો બધા ગુણોનું સ્વરૂપ સમજાય. યથાર્થપણે ઉઘાડું હોય તો, ન ઉઘાડું હોય તો ઉઘાડના એ વાત ન પણ આવે. કેમ કે ભેદ પ્રભેદ ઉઘાડના વિષય છે, બીજા ગુણોનું સ્વરૂપ એ ભેદ પ્રભેદ છે અને એ ઉઘાડનો વિષય છે. એ પ્રકારનો ઉઘાડ હોય તો એમાં યથાર્થ જ સમજાય, અને ઉઘાડ ન હોય તો એનો વિકલ્પને વિચાર ન ચાલે. એને ફક્ત પોતાનું જે અભેદ સ્વરૂપ છે એના અવલંબનમાં એ પોતાનું કાર્ય કરી દે, એમાં એકાગ્રતાનો પુરસ્કાર કરી દે અને જ્ઞાનને બીજી બાજુ જવાનો પ્રકાર ઉત્પન્ન ન થાય. કેમ કે ઉઘાડ નથી એની પાસે, એમ બને. એટલે પ્રયોજનભૂત અભેદ તત્વ છે આમાંથી. શું નિષ્કર્ષ શું જાહેર કે પ્રયોજનભૂત વિષય જે અવલંબનભૂત અભેદ તત્વ છે, અંતર અભેદ અવલંબન જે છે, એટલું જ પ્રયોજનભૂત છે. ભેદ પ્રભેદ એ પ્રયોજનનો વિષય નથી. એ ભેદ પ્રભેદનું જ્ઞાન કોઈને ન પણ હોય, કોઈને હોય પણ વિશેષ ભેદ પ્રભેદ. સામાન્ય ભેદ તો આવી ગયો કે જ્ઞાન કે આત્મા, એટલો ગુણ ગુણીનો ભેદ એમાં આવી ગયો, એટલો ભેદ એમાં ઓછામાં ઓછા આવે. સાવ ભેદ આવે જ નહીં એવું કોઈ દિવસ ન બને. કે ભેદ બિલકુલ ભેદનું જ્ઞાન જ ન થાય, કે ભેદ ઉપજે જ નહીં. કેમ કે ભેદમાં તો ઉભો છે, પણ અયથાર્થ ભેદમાં ઉભો છે. એ યથાર્થ ભેદમાં ગુણ ગુણીના ભેદમાં આવે કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એટલું ઓછા કિરીંચને પણ. પછી એને બીજા સુખના આનંદના પુરસ્થ સ્વરૂપ વિચાર ન કરતા, કેમ કે ત્યાં ઉઘાડ નથી. તો પોતાના સ્વરૂપને લીનતા એવી ચાલે કે 5મા ગુણ સ્થાને આવી જાય, કેટલા વધારે ભેદ પ્રભુનું કાંઈ ખબર ન હોય.
જેમાં 4-5 દિવસથી ચર્ચા ચાલે છે, અને શ્રદ્ધા ગુણના પરિણામની કેટલીક સ્પષ્ટતાઓ થઈ છે, જ્ઞાન ગુણના પરિણામની કેટલીક સ્પષ્ટતા થઈ છે. એ ઉપરથી એમ લાગે છે કે એ શ્રદ્ધા ગુણનું પરિણામન અને જ્ઞાન ગુણનું પરિણામનો જે સ્પષ્ટ કાલમાં નથી આવતો હતો, એના કારણે એકબીજામાં એકબીજાને ભેળવાથી કેટલીક અસમાધાન થતું હતું. અને આ સ્પષ્ટીકરણથી બધું આ સમાધાન ઓછું થયું.
જેને એવો પ્રકાર હોય અયથાર્થ સમજણનો, એકબીજાને એકબીજામાં ભેળવાનો, એને એ સમાધાન થતાં ઉકેલ થાય. પણ જેને એવું સમાધાન ન હોય એને એ વાત લાગુ નથી પડતી. બધાને બધી વાત લાગુ ન પડે, એક વાત પણ બધાને લાગુ ન પડે એવો વિષય છે આ તત્વ. એટલે કોઈને એ પ્રકારનું અસમાધાન હોય કે ગેરસમજણ હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને ખુલાસો થાય તો એને સમાધાન થાય. જેને એવું સમાધાન ન હોય, એ બાજુનો વિકલ્પ ન હોય, અને પોતાના પ્રયોજનભૂત વિષય પ્રત્યે અંતરમાં એ પોતે કાર્ય કરવાની જિજ્ઞાસામાં, ભાવનામાં આગળ વધતો તો એની સાથે એને કાંઈ દખલ નથી થતી, એને દખલ નથી થતી. આમાં શું છે કે ઉઘાડ ને બે પાસા છે, લાભનો અને નુકસાનનો, બે છે. વધારે ઉઘાડ વાળો હોય તો એવા વધારે નુકસાન પણ કરે અને વધારે લાભ પણ કરે. એટલે ઉઘાડ એક શક્તિ છે, વ્યક્ત શક્તિ છે, શક્તિ વ્યક્ત થયેલી છે. એનો સદુપયોગ થાય તો કામ પોતાને વધારે કામ લાગે, એનો દુરુપયોગ થાય તો પોતાને નુકસાન પણ વધારે થાય. એટલે ઉઘાડવાળા જીવે સંભાળવાનું એટલું કે ક્યારે મારી શક્તિનો દુરુપયોગ નહીં થવો જોઈએ, તો નુકસાન મને મોટું થશે, બીજાને નહીં થાય એના કરતાં મને મોટું થઈ જશે. સંસારી જીવ કો સંસારી માયા મિથ્યા દ્રષ્ટિ, કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ માત્ર પરિણામ કે વેદંતી પ્રસિદ્ધિ છે. એને કરતા ભોગતા રૂપ જે મિથ્યાત્વ ભાવ, એનો અનુભવ નો એને પરિચય છે અને પ્રસિદ્ધિ છે. મિથ્યા દ્રષ્ટિ જીવને તો હું આ કરું છું એનો એને અનુભવને પરિચય છે, અનુભવથી પરિચય છે એને, એને અનુભવ જ્ઞાન છે એમ કેવું છે. પ્રસિદ્ધિ એટલે અનુભવ જ્ઞાન પ્રસિદ્ધ છે એને. અને હું આ ભોગવું છું, હું લાડવા પણ ખાઉં છું અને હું લાડવા બનાવું પણ છું. મેં લાડવા બનાવ્યા, સારામાં સારા લાડવા મેં બનાવ્યા અને એ લાડવા મેં ખાધા, અને મને બહુ સ્વાદ આવ્યો, બહુ આનંદ આવ્યો, મને બહુ રસ આવ્યો, અને મને બહુ લાભ થયો, એથી મને બહુ લાભ થયો. એને કરતા ભોગતાના ભાવોનો અનુભવ છે. ઉસી સમય તે જ વખતે ત્રિકાળી રૂપ સ્વ, દુનિયા પરમ એ જ વખતે ત્રિકાળી રૂપ જે સ્વ છે એની હયાતી પણ એને પ્રસિદ્ધિ નથી કે હું ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપે હું છું ત્રણેય કાળે, એની પ્રસિદ્ધિ એને નથી. ફક્ત એને કરતા ભોગતાના પરિણામોની પ્રસિદ્ધિ છે. આ કર્યું, આ ભોગવું, આ કર્યું, આ ભોગવું, ફરી સુખ ભોગવું, ફરી દુઃખ ભોગવું, એ બધું કરતા ભોગતાના પરિણામમાં એની પ્રસિદ્ધિમાં પડ્યો છે એને ત્રિકાળીની ખબર પણ નથી. આ એની સ્થિતિની વાત કરી, આ સ્થિતિમાં મિથ્યા દ્રષ્ટિ જીવ વર્તે છે.
આવા સમયે જ્ઞાનીની સ્થિતિ,
ગળપણ બહુ સારું લાગ્યું, ગરીબ મને ગમ્યું, લાડવા મને બહુ ભાવે, જ્ઞાનની સ્થિતિ એવી છે, એવું જ જાણે છે.
હવે
જ્ઞાની લેશા કે જ્ઞાની તો આવું જુદું જ કામ કરે છે, એ તો આખો વિષય
ચાલુ
વિષય ચાલશે. એને તો કરતા પણ નથી, ભોગતા પણ નથી, પોતાના જ્ઞાનાનુભવમાં એ પડ્યા છે, ભીંગ પડ્યા છે, જ્ઞાનાનુભવમાં પડ્યા છે. મને જ્ઞાનનો સ્વાદ આવે છે, મારા આનંદનો સ્વાદ આવે છે, આનંદામૃત નિત્ય ભોજી નિરંતર મારા આનંદનું ભોજન
કરું
છું. ક્યાંયનું ક્યાંય કર્યું છે જુદું, લેવા કે દેવા કઈ, આ આત્મા એને અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી. પરિણામ એ છે અસ્તિત્વ પણ એક શ્રદ્ધા હતા. હવે આવો અનુભવ કેવી રીતે થાય છે એમ કે નાની અને અજ્ઞાનીની પ્રમાણ જ્ઞાન વાળા જ્ઞાનીની વાત કરી, પછી અજ્ઞાનીની સંસારી ના નામે વાત કરી. હવે આ અનુભવ કેવી રીતે થયો એ વાત કરે. પરિણામ મેં છે અસ્તિત્વ પણ એક શ્રદ્ધા કો મતાકર, એક સમયની પર્યાયના એકત્વ અથવા હૈયાતી, એટલી જ એવડી જ હૈયાતીને પોતે અનુભવતો હતો. જેટલી પર્યાય છે એટલો નીવડો હું, એવી શ્રદ્ધાને હટાવીને ત્રિકાળી જ્ઞાનાનંદ આદિ અનંત ગુણો કે દેહાકાર અસંખ્યાત પ્રદેશી નિજપણે મેં શ્રદ્ધા કે પર્યાય કો એકાકાર વ્યાપક કરતે હિ નિત્યપણે કા નિજ અસ્તિત્વપણે કા પ્રતિ સમય અનુભવ હોતા હે કે હું આવો છું. એમાંથી શ્રદ્ધાને પલટાવીને ત્યાં શ્રદ્ધા એમને એમ રહે અને સ્વરૂપની શ્રદ્ધા થાય એમને બને. શ્રદ્ધા પોતે પલટો મારશે, ગુણાટ થશે તો ત્રિકાળી જ્ઞાનાનંદ અનંત ગુણોનો દેહાકાર હું મૂર્તિ છું. એમ એક મૂર્તિ હોય આરસની કે સ્ફટિકની, એમ હું પણ અનંત ગુણોની એક મૂર્તિ છું, જેમાં જ્ઞાન આનંદ આદિ અનેક દિવ્ય ગુણો વરચક ભરેલા છે. અસંખ્યાત પ્રદેશ એટલે આખા પ્રદેશમાં ફળન વ્યાપેલા છે. એમાં પોતાપણાની શ્રદ્ધા શું કરે છે, પોતાપણ કરે છે. આ હું એવી પ્રતીતિ, આ હું એવી નિર્વિકલ્પ પ્રતીતિ, મારું સ્વરૂપ સંપત્તિ છે. વિશેષતા તો શું છે કે સંપત્તિ છે, વૈભવ છે, આવા આવા ગુણો છે, બધું જ્ઞાનનો વિષય છે. પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે કે આવો હું, એમાં ભેદ નથી પડતા, શ્રદ્ધામાં ભેદ નથી પડતા, હું આવો. અને જ્ઞાન પણ અભેદ ભાવમાં મુખ્યપણે વર્તે છે, ભેદ કરતા અભેદ ભાવમાં, જે શ્રદ્ધાનો અભેદ ભાવ છે એવો જ ત્યાં જ્ઞાનાકાર ઉપજે છે. વસ્તુનું સ્વરૂપ અભેદ છે, શ્રદ્ધા એવી જ થઈને અભેદ થઈને પરિણમે છે આ હું, અને જ્ઞાનાકાર પણ એવો જ થાય છે. એટલે એ પ્રમાણે બધું એક રસ થાય છે અનુભવના કાળમાં, બધું એક રસ. ત્યારે એને નિજપણાનો, નીતિપણાનો, સ્વ અસ્તિત્વનો, નિજ અસ્તિત્વનો અનુભવ કર્યો એમ કહેવામાં આવે છે. અને એ પ્રતિ સમય એ અનુભવ ચાલુ રહે છે, કેમ કે વસ્તુ પણ ખસતી નથી અને એના ઉપરનું લક્ષ પણ ખસતું નથી, એટલે પરિણતિમાં અનુભવ ચાલુ રહી જાય છે. ઉપયોગ છે એ ક્ષણિક છે, પણ પરિણતિ તો ચાલુ રહી જાય છે. કારણ કે ઘણા રસથી જે પરિણામ આવે એની પરિણતિ બંધાય. પરિણામનો નિયમ શું છે કે જે અત્યંત રસથી, તીવ્ર રસથી જે પરિણામ આવે એની પરિણતિ બંધાઈ જાય અને એ ચાલુ રહે. એને ચાલુ રાખવી ન પડે, એ ચાલુ રહી જાય. કેમ કે હું માણસ છું, તે પરિણતિ ચાલુ જ રહીએ. એમાં કોઈ એમ કે એ ગધેડા ભાઈ હું બોલે છે મને તે શું કહે છે ને, એમ કે હું તો માણસ છું, એને યાદ ન કરવું પડે હું માણસ છું. હું માણસ છું મને કેમ ગધેડો છું, ઓલો માણસ તો નકાર કરે છે ને પરિણતિ માંથી. ક્યાંથી નકાર કરે છે? પરિણતિ માંથી નકાર કરે છે. તો
પરિણમન
અને વસ્તુ આશ્ચર્યકારી છે. આત્મામાં પરિણમન આવે છે, અદભુત પરિણમન. જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન ધારા કહે છે, પણ અનંત ગુણ એની અંદર પરિણમે છે. શુદ્ધપણે એ ધારામાં અનંત ગુણ પરિણમે છે. અને એ જ એની દશા, જ્ઞાનીની એ જ દશા છે, મૂળ જ્ઞાનીની આ દશા છે. ભાગમાં ઉપયોગ આવે છે, મૂળ દશા નથી. એનું સ્વરૂપ નથી, આ તો સ્વરૂપાકાર દશા છે. ઉપયોગ બહાર આવે છે, સ્વરૂપાકાર દશા નથી. રાગ બહાર દેખાય છે, એ સ્વરૂપાકાર નથી. એટલો પુરુષાર્થ બહાર જાય છે, એ સ્વરૂપાકાર નથી. એટલું દુઃખ ઉત્પન્ન થાય છે, એ સ્વરૂપાકાર નથી. મુખ્ય ગુણો છે એ શબ્દ તો જરાય બહાર જાતું છે. ચાર મુખ્ય ગુણોમાં અંશ પડે છે. બાકી જે શ્રદ્ધા જ્ઞાન ની પરિણતિ છે એની સાથે તો આનંદ ગુણ ની શુદ્ધતા આવી આવી જાય છે. ત્યાં સુખ પણ છે, ત્યાં જ્ઞાન પણ છે, ત્યાં તો શ્રદ્ધા પૂરેપૂરી છે, આનંદ પણ છે અને પુરુષાર્થ પણ ત્યાં છે. નહીં, શ્રદ્ધાનો વિષય છે એની સાથે શક પણ રાખવું. જે ત્રિકાળી છે ભગવાન, એ ભગવાન આને શક પણ રાખવું. એટલે શ્રદ્ધાનો મહિમા એટલા માટે કર્યો, શ્રદ્ધાની વિશેષતા એટલા માટે કરી કે એ પૂરેપૂરો ગુણ શુદ્ધ થઈને પૂરી શક્તિથી આત્મામાં લાગ્યો આરાધન કરવા માટે. જયારે બીજા ગુણો ની આરાધના આંશિક છે, આંશિક આરાધના છે અને આંશિક વિરાધના છે. બીજે જાય છે ને, બીજાને આરાધે છે, દ્રૌપદને અંશે આરાધે છે અને અંશે પદને, માટે બરાબર નથી. એટલું બાધક ભાવ છે, એને બાધકપણું કહે છે. સાધકપણું અને બાધકપણું સાધકની અવસ્થામાં સાથે જ રહે. જો બાધકપણું સાધકની અવસ્થામાં ન હોય તો સાધકપણું ન રહે, સિદ્ધપણું થઈ જાય. જણાય છે એટલું નહીં, થોડોક પોતે અસ્થિર પણ થાય છે જ્ઞાનમાં. જ્ઞાનમાં માત્ર જાણતો જ છે, જાણે છે એવું નથી. એમ તો જાણતી વખતે પણ તટસ્થ રહી જાય છે, જ્ઞાતા ભાવે જાણે છે, ભિન્ન રહે છે, પણ અસ્થિર થાય છે. સ્વરૂપમાં સ્થિર રહેવાને બદલે અસ્થિર થઈને બહાર ગયો, એટલે ચારિત્રની અપેક્ષાએ એને અવલંબન લીધું પરતત્વ અન્ય દ્રવ્ય. એટલે ચારિત્ર ગુણમાં પણ નિભાવ થયો અને રાગ ઉત્પન્ન થઈ ગયો. જેવું જ્ઞાનનો ઉપયોગ બહાર નીકળ્યો એવો રાગ પણ હારો હાર ઉભો થયો. એટલો અપુરુષાર્થ છે અને એટલું દુઃખ પણ છે. ઉપયોગ બહાર ગયો પણ એ સમ્ય જ્ઞાન છે, જ્ઞાનની ત્યાં નથી થતું. પણ ત્યાં અલ્પ બંધ થાય છે એટલું બાધક પણ છે. અને એવું છે કે જે રોગ જૂનો હોય એ ક્રમે મટે, જે રોગ જૂનો હોય એ ક્રમે મટે. એને તમે અક્રમે મટાડવા જાવ તો એનું વિપરિણામ આવે બીજું, અને જાનનું જોખમ ઊભું થાય. આ તો શરીર વિજ્ઞાનમાં છે કે નહીં, તો એને શું કરવું પડે? એને ક્રમશઃ એની અસર જે રોગ એટલે શું છે કે ખરેખર તો જે ઝેરી અસર છે, અમુક પરમાણુની જે ઝેર ઝેર ઝેરની અસર છે તે એની ઝેરી અસર મટાડવાની. તીવ્ર ઝેર વ્યાપતું હોય તો એક સાથે ન મટે, એક સાથે કાઢવા જાવ તો નુકસાન થઈ જાય બીજું મોટું. એને ક્રમે ક્રમે કાઢવું પડે. અને એ જ એનું વ્યવહારિકપણું છે, એ બાપણ છે, એનું વિવેક છે, યથાર્થપણું છે. એમ સાધક દશામાં ક્રમે ક્રમે જ્યારે આગળ વધે ત્યારે થોડું બંધન થતું જાય ને બંધન જાજુ છૂટતું જાય, થોડું થતું જાય ને જાજુ છૂટતું જાય, થોડું થતું જાય ને જાજુ છૂટતું જાય. એમ આવૃત્તિ ઓછી ને નિવૃત્તિ વિશેષ કર્મ બંધની. સર્વાણે છેલ્લો અંશરે ત્યારે નવા બંધનનું કારણ ન થાય. એક અંશ ટીકાસ્તે નવા બંધનનું પરમાણુને પણ કારણ નથી, બીજા બીજાની સાથે ન બંધાય. એવી રીતે ઘટતું 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 શુદ્ધિ થવાનું બને. તો એ એ પ્રકારનો જે પ્રક્રિયા છે મોક્ષ માર્ગની, એ ક્રમથી જ વાગ્યો છે. પછી ક્રમમાં થોડો કોઈને વધારે સમય લાગે, કોઈને ઓછો સમય લાગે, એ જુદી વાત થઈ ગઈ. પણ ક્રમ તો પડે પડે ને, પણ સમ્યક દર્શન થાય એ ભેગું સિદ્ધ પદ કોઈને ન થાય જગત. એવો એક પણ દાખલો કે દ્રષ્ટાંત નથી ના કાળમાં સિદ્ધ પદ પ્રગટ્યું હોય. એને અંતર્મુરત તો લાગે લાગે ને, પહેલેથી મને દશા લીધી હોય, દ્રગલિંગી હોય, ભાઈચારિત્ર શુદ્ધ હોય, એને સમ્યક દર્શન આવે, એ જ અંતર્મુરતમાં એને મુનિ પણ આત્મા દર્શન આવે અને એ જ લંબાઈને એને કેવળ જ્ઞાન થાય. પણ અંતર્મુરત તો લાગે લાગે ને
લાગે,
ક્રમ પીડ્યા વગર રહીએ. કેમ કે બીજા ગુણનો અક્રમે પરિણમવાનો સ્વભાવ નથી, ક્રમથી પરિણમવાનો એનો
સ્વભાવ.
પણ એ સમય ઓછો કપતો લાગે એ કોઈ મહત્વનો વિષય છે, એ કોઈ જાણવાનો વિષય છે, એનું કોઈ મહત્વ નથી. સમ્યક દર્શન થયું એનું મહત્વ છે. પછી અસંખ્ય સમયમાં કેવળ જ્ઞાન થવાનું છે, સાધક જ્ઞાન કોઈને અનંત સમય નથી, અસંખ્ય સમય જ છે. ભલે ને દેવભાવમાં 33 આગળની સ્થિતિ એ સર્વાર સુધીમાં જાય, અસંખ્ય સમયથી વધારે નથી. શ્રદ્ધા ઘટી નથી અને સ્વરૂપ જ્ઞાન કીધું બહુ સરસ વાત મનાય. બોલનો નંબર યાદ નથી, પ્રવચન આપણે પરમાગત બહુ સારી વાત છે. ભલે એટલું ચારિત્રમાં ફેર પડ્યો એમ પણ સ્વર્ગમાં ગયા છે એમાં બીજું એમને કાંઈ ફેર જાણે ફેર લાગતો.
જાતિ તો બદલાય નથી,
જાતિ તો બદલાતી નથી, ૫૩૨ ચારિત્ર ની પર્યાય ભલે એની થઈ ગઈ. શું છે ચારિત્રની પર્યાય ભલે એની થઈ ગઈ, છતાં ત્યાં રાગથી ભિન્નપણાનો જે ઉપયોગ એ તો પરિણમન જ્ઞાનને લક્ષ્ય થયો, જ્ઞાન લક્ષ્ય જે ઉપયોગ ફરી ગયો તે ઉપયોગમાં એમ પણ થતો નથી, એનો નાશ થતો નથી. ઉપયોગ નહીં કરે તો ભલે દેવ લોકમાં ગયા મંદિરા, જ્ઞાન એનો નથી થયું. તે ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. મુનિપણાનું ચારિત્ર લઈને નથી ગયા પણ શ્રદ્ધા જ્ઞાન સાથે લઈને ગયા. સ્વના આશરે પ્રત્યેનો જે ઉપયોગ છે તે ચારિત્ર અંગ હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય એટલે છઠ્ઠા સાધનો છતાં તેને કાંઈ હિંમત પણ થતું નથી. કર્મ મને ઢાંકી દે એમ તો નહીં, શું કહે છે કર્મનું મને આવરણ આવશે એમ તો નહીં, પણ બીજા ગુણ ની પર્યાય એની થઈ માટે આ ઉપયોગ ગણાય જાય એમ પણ નથી. કેવું કહી દે છે પોતાના જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ જેવું છે એવું છે અકબંધ. ચારિત્ર એનું થયું કાંઈ નહીં, એનું કાંઈ નહીં ઉપયોગીનો એ છે, ઉપયોગમાં બરાબર આવે. ખરેખર ઉપયોગમાં કઈ ફેર નથી એમ કે છે. ત્યાં ગયા છે દેવલોક ની અંદર પોતાના આત્મામાં જ રમે છે, ઉપયોગની અંદર આત્મા બરાબર સાબુત છે, પછી એને કઈ વાંધો
નથી.
આત્માને એવી રીતે શુદ્ધ છે કે દેવલોકના વૈભવો એને કાંઈ કરી શકતા, વિચલિત કરી શકતા, અને જ્ઞાન પ્રયત્ન બની ગયું. જ્ઞાનથી સમજાય બરાબર, જો ઉપયોગ છે ને એ પ્રત્યેકો સ્વાશ્રતે સ્વાશ્રય જે પ્રત્યેકો ઉપયોગ છે એ સાથે લઈ ગયા છે. સ્વાશ્રય પ્રત્યેકો ઉપયોગ ત્યાં પણ બરાબર કામ કરે છે. માટે જેટલા ત્યાં પુણ્યના ઉદયોનો જે કાંઈ પ્રકારો છે બધા ત્યાં ભીન પડી શકે છે, ભીન રહી જાય છે પોતાના જ્ઞાનમય આત્મામાં, જ્ઞાનમય પણ પરિણમે છે. ત્યાં પણ પુણ્ય ભાવ આવે, ચાલો નંદીશ્વરમાં જઈએ, દેવો સાથે બધા બધા ધર્માત્મા દેવોને ટીમ સાથે જાય બધે, ત્યાં બધા ધર્માત્મા અમુક જગ્યાએ ભેગા થાય. અહીંથી જે બધા જાય પછી એના પુણ્ય જાતના હોય તો ત્યાં અમુક જગ્યાએ પાછા બધા ભેગા થઈ જાય, ત્યાં સત્સંગ કરે, ત્યાં તત્વ સત્તાઓ ચાલે. એ બધું ત્યાંનું વાતાવરણ પછી ધર્મમય વાતાવરણ ચાલે. જેમ અહીંયા અમુક અમુક જુદા પડી જાય ને, એટલે આ કોલેજ જુદી છે, આ લોકો બધું સંસારની જેમ ધમાધમમાં ધમાધમમાં નથી ભર્યા. સંસારની દોડમાંથી જે જેવો પાછા ફરીને અમુક ગ્રુપ થઈ જાય છે, એનું તો તત્વની લાગે છે, આત્માનું કલ્યાણ કરવું એ જ કામમાં એને તો લાગે છે. કેમ ત્યાં પણ ગમે એટલા વૈભવ હોય, ગમે એ પ્રકાર હોય બહારનો, એ બધા વિરક્ત હોય છે. ત્યાં પણ એ દેવલોકમાં પણ ઇન્દ્ર હોય તો વિરક્ત હોય છે, તો ઇન્દ્ર થાય તો પણ વિરક્ત થાય છે. એવું વિશેષ થાય
અને તે એક વાત બીજી ફરી થાય છે કે ચારિત્ર ઓછું થયું, હા, કઈ ધર્માત્માઓનું જે મહિમા જે છે એ ઓછો નથી કરતા,
તેને કાંઈ હિંમત પણ થતું નથી એમ કે છે. ચારિત્ર ભેટ્યું તો એની હિંમત નથી કરતા, ધર્માત્મા એની હિંમત નથી કરતા એમ કે બરાબર. શ્રદ્ધા વિના મીડિયા છે, કોઈ લોકમાં વચ્ચે અનિવાર્યપણે જોવું પડ્યું છે, પણ ત્યાં પણ એ મનુષ્ય પર્યાયને દેવાનું પ્રિય, મનુષ્ય પર્યાયની ભાવના ભાવે છે. ત્યારે મનુષ્ય જોઈએ ત્યારે સ્વરૂપમાં સ્થિર થઈએ અને કેવળ જ્ઞાન દેહ દઈએ એ ભાવનામાં ક્યાંય ઊભા જ છે.
જ્ઞાન જે ધર્માત્માઓ છે એ પણ ઓલાનો બહુ માનવ છો નથી કરતા,
ન કરે ન કરે. ધર્માત્માને ધર્માત્મા પ્રત્યે એટલું બધું વાત્સલ્ય હોય છે, એક ધર્માત્માને બીજા ધર્માત્મા પ્રત્યે એટલું બધું વાત્સલ્ય હોય છે કે એટલું એને કોઈ પોતાના કુટુંબ પરિવાર પ્રત્યે ન આવે. આ એક બહુ કુદરતી લાગણી, બે પર છે, કુટુંબનો સભ્ય પણ પર છે અને ધર્માત્મા પણ પર છે. છતાં ધર્માત્મા પ્રત્યે જે વાત્સલ્ય આવે એ સગા ઉપર કે સગા મા બાપ ઉપર કે કોઈના ઉપર, પતિ પત્ની ઉપર જે હોય એના કોઈના ઉપર આવે. નિયમબદ્ધ છે આ
તમારો,
નિયમબદ્ધ છે એની લાઈનના છે ને, એ સાચા સગા એ છે એમ કે સાચા સગા એ છે અને સાદી અનંતકાળ એ સાથે રહેવાના છે. સીતાલયમાં સીતાલયમાં સાદી અનંતકાળ એની સાથે રહેવાનું, આ નથી સાથે રહેવાના, આ તો પૂરો કાળ છે બધા. અને પૂરો કાળ છે એમાં કેટલા કેદી આગળ થઈ કોને ખબર છે, એના ઉપર એનું વાત કરીએ. એને વાત કરી જે સાધર્મ ઉપર આવે છે બીજા અવગુણ, આનંદ જંગી તો ગાયન છે, સાતમું રે સત્પણ સાધર્મી તણું, બાકી બધે જંજાળ રે. જંજાળમાં રાખ્યું છે એ તો બધું જંજાળ છે, જંજાળ. પ્રાણ ને આહુતિ આપે છે, જ્ઞાન અને આનંદ ના પ્રાણ ને આહુતિ આપે છે, હિંસા કરે છે, મોટી હિંસા કરે છે. પરિણામો મેં છે અસ્તિત્વ પણ એથી શ્રદ્ધા હતા કે આ શ્રદ્ધાની પ્રધાનતાથી અનુભવ કેવી રીતે થાય એ વાત કરે છે કે શ્રદ્ધાને પલટાવીને પર્યાય દ્રષ્ટિ પર્યાય મૂંઢા પર સમયા એ પરિસ્થિતિ છોડીને ત્રિકાળી જ્ઞાનાનંદાદી અનંત ગુણો દેહાકાર અસંખ્ય પ્રદેશી જે નીરપણામાં પોતાની શ્રદ્ધાને એકાકાર કરે વ્યાપક કરે ત્યારે એને નીતિપણાનો અનુભવમાં જ્ઞાનમાં નીતિપણાનો અને નિજ અસ્તિત્વપણાનો પ્રતિ સમય એને અનુભવ આ કરે તે સ્થિતિ આવે છે. હવે એ શ્રદ્ધાનો વિષય કેવો છે? અપરિણામી નિત્ય ત્રિકાળી ધ્રુવબિંબ મેં હું, અપરિણામી નિત્ય ત્રિકાળી ધ્રુવબિંબ મેં હું, ક્ષણિક પરિણામ નહીં. શ્રદ્ધામાં ક્ષણિક પરિણામ નથી, બોલો. પ્રમાણમાં લીધું કે સામાન્ય ને વિશેષ બંને ક્ષણિક અને ત્રિકાળી બંને એક સાથે હું છું એમ અનુભવ થાય. શ્રદ્ધામાં કહે છે કે આટલું હું ત્રિકાળી નિત્ય અપરિણામી ધ્રુવબિંબ છું, ક્ષણિક પરિણામ હું નથી, એ ચોખવટ કરવા માટે કહે છે. માટે શ્રદ્ધાને તો છે ને નથી એ બે ભાગ નથી પડતા, કેમ કે વિકલ્પ નથી. જ્ઞાનમાં વિકલ્પ છે સ્વપર પ્રકાશક હોવાને લીધે, કે પર તે હું નહીં અને સ્વ તે હું, પણ શ્રદ્ધા કઈ સ્વપર પ્રકાશક નથી. શ્રદ્ધા તો સ્વને જ વિષય કરે છે, પણ ચોખવટ કરવા માટે એમ કહે છે કે હું ત્રિકાળી છું અને ક્ષણિક પરિણામ છે હું નથી. કેમ એ ચોખવટ કરી? કે પેલા ક્ષણિક પરિણામમાં હું પણ થતું છું માટે પૂર્ણ ત્રિકાળી કો પકડ કર અભેદ હો જાતી હૈ. શ્રદ્ધા છે એ એક જ સમયમાં પોતાના ત્રિકાળી સ્વરૂપને પકડીને અભેદ થઈ જાય છે. પછી આ એક સમયની કરીએ હું નહીં તો સમજાવવા માટે છે કે એ તો પોતાના ત્રિકાળી સ્વરૂપને પકડીને એની સાથે ભાવમાં અભેદતા પણ સાધી રહી છે. શ્રદ્ધા તો પર્યાય તો પર્યાય રહે છે, ત્રિકાળી તો ત્રિકાળી રહે છે, પણ ભાવમાં અભેદ પણ એને સાધી રહી છે. જ્યાં અસ્તિત્વ કી સ્થાપના હોતી હી, તો પર્યાયમાં સ્થાપના કરે છે. દ્રવ્યમાં તો કોઈ નવી સ્થાપના કરવાનો પ્રશ્ન નથી, દ્રવ્ય તો સ્થપાયેલું છે ત્રિકાળી છે માટે, પણ પર્યાયમાં શ્રદ્ધા પોતે સ્થાપના કરે છે. એ સ્થાપના થતા મેં પરિણામી કે સાથે નહીં પરિણમતા એ જ્ઞાનમાં આવે છે. કે જે હું શ્રદ્ધાએ જ્યાં હું પણ કહ્યું એવો જે ત્રિકાળી હું, એ તો હું પરિણામની સાથે પરિણમતો નથી. પરિણામની સાથે હું પરિણમતો નથી, હું અપરિણામી અને અપરિણામી જ રહું છું. અપરિણામી છું અને અપરિણામી રહું છું. એક સમયના પરિણામ ની સાથે હું પરિણામ તો નથી. ધ્રુવ નો વિકલ્પ જ નથી, પણ આવી રીતે પોતાને સ્વરૂપ જ્ઞાન થાય છે. આવી રીતે પોતાને પોતાનું સ્વરૂપ જ્ઞાન થાય છે. એટલે એવું પોતાને સ્વરૂપ જ્ઞાન થાય છે કે હું એમને રહી જાઉં છું અને પરિણામ હું પરિણમતો નથી એવું જ્ઞાન પરિણામ નથી જાય. ડિવિઝન પાડી જો જ્ઞાન કરવાનું કામ પર્યાય નું છે, પરિણમવાનું કાર્ય પર્યાય નું. વસ્તુ આમ એક છે, આમ અંદર બે ભેદ છે, એક વસ્તુમાં આવા બે ભેદ છે. પછી કઈ ગોટો થવાનો પ્રશ્ન નથી, ગોટાળો થવાનો. એક બીજી રીતે વાત વિચારીએ કથામાં કે જીવને જ્ઞાન એક એવો પર્યાય છે કે જેમાં પરદ્રવ્ય પ્રતિબિંબિત થતા, અનિવાર્યપણે પરદ્રવ્ય પ્રતિબિંબિત થતા કાંઈ ને કાંઈ સંસાર અવસ્થામાં એને વિભાવિત અસર થવા માંડે. જેમ કે મરચું ચાવે તો મને તીખું લાગ્યું એમ એને અસર થાય છે, તો મને તીખું લાગ્યું. તીખું મરચું ચવાતું હોય તો એને જ્ઞાનમાં તો ખરેખર એની તીખાશ કેટલી તીવ્ર છે કે મંદ છે એનું જ્ઞાન થાય છે. પણ મિથ્યાત્વ અવસ્થામાં એ પોતે અસર લે છે. પર પદાર્થના રસની સ્વભાવની પર્યાયની અસર પોતામાં લે છે. હવે એવું મટાડવું હોય તો શું કરવું, એવી અસર ન લેવી હોય તો શું કરવું? કેમ કે પરની અસર લેતા દુઃખ થાય છે, જો પરની અસર ન હોય તો દુઃખ થતું નથી. બરાબર છે, પર પદાર્થની ઉપાધિથી દુઃખ છે ને. તો જે તત્વ અંદરના અંતર તત્વ છે કે જ્યાં કોઈ પરની અસર નથી ત્યાં હું પણ શ્રદ્ધા જ્ઞાનથી જો પકડ આવે તો એ પર્યાય સ્વરૂપની પકડમાં રહેલી પર્યાય પર પદાર્થની ઉપાધિ ન વરે, પર પદાર્થની ઉપાધિની અસર ન આવે એને. બસ આ દુઃખ મટાડવાનો અને સુખી થવાનો ઉપાય છે, સીધી સાધી વાત આ. પણ વિજ્ઞાન અનુસાર છે, બીજા લોકો જે યુક્તિ કરે છે એમને, તર્ક કરે છે એમને, વિજ્ઞાન અનુસાર છે કે મૂળ સ્વરૂપ એવું છે કે જ્યાં પર પદાર્થની અસરની પહોંચ નથી. જ્ઞાનમાં જે જ્ઞેયાકાર પર્યાય છે ત્યાં સુધી નિમિત્ત નિયમિત સંબંધ છે, પણ જ્ઞાનાકાર પર્યાય સાથે નિમિત્ત નિયમિત સંબંધ નથી. અને ત્રિકાળી સાથે તો અવસ્થા નથી, કેમ કે એને તો પર્યાય અડતી જ નથી. એ તો એને જ્ઞાન નાનાકાર કે જ્ઞાનાકાર એક પણ પર્યાય અડતી નથી. એની સાથે સંબંધ નહી હોવા છતાં સંબંધ બાંધે છે. ખોટો કલ્પિક દળની સાથે અભેદ છે, પણ જ્યાં પ્રતિબિંબ ભર્યું ને તો આ ચૈતન્ય છે ને, એટલે દળને ભૂલ્યો છે ત્યાં વળગે છે. કલ્પનાથી વળગી શકતો નથી, પણ કલ્પનાથી વળગે છે કે આ ઉકોડો મને બહુ સુખ આપે છે. વાતમાં કઈ માલ નથી, આ ઉકોડો મને આ ઉકોડો સુખનું સાધન છે, સુખનું સ્થાન છે એવી કલ્પના કરે. કોઈ ત્યાં જઈ શકતો નથી, ત્યાં પહોંચી શકતો નથી, ત્યાં આવી શકતો નથી. આ તો એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ વસ્તુસ્થિતિ પરિસ્થિતિ છે. કેમ કે ત્યાં વસ્તુના સ્વરૂપથી ભિન્ન છે, તો બીજાની સાથે અભિન્નતા કેવી રીતે કરી શકે છે, સાધી શકે? ભલન કલ્પના કરે અહંકાર નહીં થઈ શકે. એમ એટલે અપરિણામીપણામાં હું પણ કરવાની શ્રદ્ધા જો થઈ આ પત્રમાં વાત ચાલે છે. જે અપરિણામ છે ત્યાં પરિણામ વધતું નથી, ત્યાં હું પણ જોરથી એટલા જોરથી રહેવું જોઈએ શ્રદ્ધા જ્ઞાનમાં કે પર પદાર્થની અસર આવે નહીં અને દુઃખ ન થાય, દુઃખી ન થાય. એટલી
પરમ કૃપા શ્રી સદગુરુદેવનો